તારીખ 28/9/1989 શ્રી સમયસાર કલશટીકા શ્લોક નંબર 262 અને 263 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 82.
આત્માને જ્ઞાન માત્ર તરીકે કહેવામાં આવ્યો છે. આત્માને જ્ઞાન માત્ર કહેવામાં આચાર્ય મહારાજનું ઘણું ગૂઢ રહસ્ય છે. એ રહસ્ય ખોલવાનો એમનો વિકલ્પ છે. એટલે ટીકા પૂરી કરીને પણ પરિશિષ્ટ એમણે શરૂ કર્યું છે. આપણે વિષય લેવો છે કે આત્માનું લક્ષ કરાવવાનો જે મુખ્ય અભિપ્રાય છે શાસ્ત્રનો, એ વિષય આપણે લેવો છે. જો કે પરિશિષ્ટમાં એમને ત્રણ વિષય લીધા છે. એક તો જ્ઞાન માત્ર, એ શબ્દ એકાંત, કોઈ જ્ઞાનનો એકાંત થતું હોય એવો ભાવ નિર્દેશ કરે છે. એટલે પહેલા એમણે અનેકાંત કાઢ્યું છે એમાંથી. અને એ અનેકાંત માટે એમણે 262ના ભાવાર્થમાં પંડિત જયચંદજીએ આખું જે અનેકાંતનું પ્રકરણ ચાલી ગયું એનો સંક્ષેપ કરી લીધો છે. જ્ઞાન માત્ર આત્મ વસ્તુ અનેકાંતમય છે, પરંતુ અનાદિકાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો કોઈ ઉપદેશ સાંભળીને જ્ઞાન માત્ર જે આત્મતત્વ તે સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરીને જ્ઞાન માત્ર આત્મતત્વનો નાશ કરે છે. તેમને અજ્ઞાની જીવોને શ્યાદવાદ જ્ઞાન માત્ર આત્મતત્વનો અનેકાંત સ્વરૂપ પણ પ્રગટ કરે છે અથવા સમજાવે છે. જો પોતાના આત્મા તરફ દેખી અનુભવ કરી જોવામાં આવે તો શ્યાદવાદના ઉપદેશ અનુસાર જ્ઞાન માત્ર આત્મ વસ્તુ આપોઆપ અનેક ધર્મોવાળી પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે. માટે હે પ્રવીણ પુરુષો, પ્રવીણ પુરુષો એટલે નિજ હિતમાં કુશળ છે એને પ્રવીણ કહેવાય છે. તમે જ્ઞાનને અથવા જ્ઞાન માત્ર આત્માને તત્સ્વરૂપ, અતત્સ્વરૂપ, એક સ્વરૂપ, અનેક સ્વરૂપ અને પોતાના દ્રવ્યક્ષેત્રકાળ ભાવથી સત સ્વરૂપ અને પરદ્રવ્યક્ષેત્રકાળ ભાવથી અસત સ્વરૂપ, નિત્ય સ્વરૂપ અને અનિત્ય સ્વરૂપ આ 14 ભંગ થાય છે. તત અતત, એક અનેક, નિત્ય અનિત્ય અને સતના 8 ભંગ લીધા. દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવના 4 સ્વથી અને 4 પરથી ઇત્યાદિ અનેક ધર્મ સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવ ગોચર કરી પ્રતીતિમાં લાવો એ જ સમ્યક જ્ઞાન છે. સર્વથા એકાંત માનવું તે મિથ્યા જ્ઞાન છે. એમ કહીને જ્ઞાન માત્ર શબ્દમાંથી એક તો એમણે જ્ઞાન માત્ર કહેવા છતાં જ્ઞાનનો એકાંત નથી, કોઈ એક ધર્મનો એકાંત નથી, પણ અનેક ધર્મવાળી વસ્તુનું પ્રતિપાદન જ્ઞાન માત્ર કહેતા પણ થાય છે એ વાત સિદ્ધ કરી. બીજું એમનું એ કહેવું છે કે જ્ઞાન માત્ર કહેતા જ્ઞાન સ્વભાવી આત્મા છે એનું લક્ષ્ય કરાવે છે. આ મુખ્ય પ્રયોજન છે શાસ્ત્રનું. પેલું તો એકાંત ન થઈ જાય એટલા પૂરતું પ્રયોજન છે. અહીંયા મૂળ પ્રયોજન સ્વરૂપનું ઓળખાણ કરાવવું એ છે. અને ત્રીજું, જ્ઞાન માત્ર કહેતા જ્ઞાન એક શક્તિ નથી પણ બીજી ઘણી શક્તિઓ છે એમ કરીને 47 શક્તિનો ત્યાર પછી એમને પ્રવચન કર્યું. આમ ત્રણ વિભાગમાં આ પરિશિષ્ટ મુખ્યપણે વિષય ત્રણ વિભાગમાં વિચારેલો છે. એમાં આ વચ્ચેની વાત છે. 609 પાને જ્યાં 263 વર્ષ પૂરો થાય છે પછી અંશ છે કે આચાર્ય દેવ અનેકાંતને હજુ વિશેષ તર્કે છે. પહેલા 14 ગુણથી અનેકાંતને ચર્ચ્યો, હજી અનેકાંતને તર્કે છે. એક તો 47 શક્તિ કહેશે અને અહીંયા એક અનેકાંત એટલે અનેકાંતિક એવું જે આત્મતત્વ એનું લક્ષ્ય કરાવવું છે, ઓળખાણ કરાવ્યું છે. એમાં પહેલો પ્રશ્ન ઉઠાવ્યો છે કે આત્મા અનેકાંતમય હોવા છતાં, એટલે અનેક ધર્મમય, અનેકાંતમય એટલે અનેક ધર્મમય હોવા છતાં પણ અહીં તેનો જ્ઞાન માત્રપણે કેમ વ્યપદેશ કરવામાં આવે છે? વ્યપદેશ એટલે નામ પાડવું, કથન કરવું. કેમ કહેવામાં આવ્યો? અનેક ધર્મ છે છતાં એક ધર્મથી કેમ કર્યો આપે? કૌંસમાં પ્રશ્નનો સ્પષ્ટ કર્યો છે, પ્રશ્નને સ્પષ્ટ કરે છે કે આત્મા અનંત ધર્મવાળો હોવા છતાં તેને જ્ઞાન માત્રપણે કેમ કહેવામાં આવે છે? શાસ્ત્રમાં કેમ, આ શાસ્ત્રમાં જ્ઞાન માત્ર કયો? જ્ઞાન માત્ર કહેવાથી તો અન્ય ધર્મનો નિષેધ સમજાય છે. ત્યારે ઉત્તર આપે છે અત્યારે મહારાજ પોતે છે કે લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ કરાવવા માટે આત્માનો જ્ઞાન માત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. આ શાસ્ત્રની અંદર જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવી આત્માનો લક્ષ્ય કરાવવો છે, ઓળખાણ કરાવ્યું છે એવા હેતુથી બીજા ધર્મોનું નામ નહીં લેતા જ્ઞાનથી આત્માને પુકારીએ છીએ કે આત્મા જ્ઞાન માત્ર છે. આ વિષયમાં પોતે ચર્ચા ઉઠાવવા માગે છે, આ વિષયને ઉહાપોહ કરીને સિદ્ધ કરવા માગે છે. હવે એ વિષયનું મહત્વ શું છે એ થોડું સમજવા જેવું છે કે શ્રીમદજી એમ કહે છે કે તમામ શાસ્ત્રો અજ્ઞાની માટે આ એક જ હેતુથી છે. જ્ઞાનીને તો એક વિશેષ જ્ઞાનની નિર્મળતાનું, પુરુષાર્થની વૃદ્ધિનું એમ ગમે તે પ્રકારે નિમિત્ત પડે છે, પણ જેને હજી જ્ઞાન થયું નથી પોતાના આત્માનું એને આત્મજ્ઞાન થવા પહેલાં એક મહત્વનો સ્ટેજ આવે છે, એક મહત્વનો તબક્કો આવે છે, એ આત્માની ઓળખાણમાં આવે છે, આત્માનું લક્ષ્ય થાય એવો તબક્કો આવે છે. એટલે એનું મહત્વ એવું છે કે આ તબક્કામાંથી પસાર થયા વિના કોઈને આત્મજ્ઞાન થતું નથી. એટલે કે પ્રથમ આત્માનું લક્ષ્ય થયા વિના, ઓળખાણ થયા વિના કદી કોઈને આત્મજ્ઞાન થતું નથી. પહેલાં જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય થવો જોઈએ, નિશ્ચય થવો જોઈએ, અને એ નિશ્ચય થયા પછી જ અનુભવ થાય છે. નિશ્ચય થયા પહેલાં કોઈને અનુભવ થતો નથી. એમ પૂર્વ પર્યાય હોવા છતાં, સમ્યક દર્શન પહેલાંની આ પૂર્વ પર્યાય હોવા છતાં તે વિના એ સિવાય અનુભવ નહીં થતો હોવાથી એને સમ્યક દર્શનનું અનન્ય કારણ પણ ગણવામાં આવ્યું છે. એ ઉપરાંત શ્રીમદજી તો એથી આગળ લઈને કહે છે કે આવું જે કોઈ કારણ હોય કે જે કારણ વિના કાર્યની સંપ્રાપ્તિ હોય ન શકે, થઈ ન શકે, એવું જો કોઈ કારણ હોય તો તે કારણ જ આંશિક કાર્યરૂપ ગણવું જોઈએ. એ કારણમાં કાર્યનો ઉપચાર કરવાનો કોઈ વાંધો ન લેવો જોઈએ, એને થોડા કાર્યરૂપે ગણી લેવું જોઈએ, એટલું એને મહત્વ આપવું જોઈએ. એટલે એમણે તો એને એક પ્રકારનું સંકેત કહી દીધું છે, આત્માની ઓળખાણને એક પ્રકારે સંકેત કીધું છે. એક વાત વિશે એમણે લીધો છે 751 નંબરમાં લીધો છે. એટલે બીજી રીતે એ વાત એમ છે કે મુમુક્ષુએ શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો પ્રયોજન શું, એ સ્વરૂપ નિશ્ચય કરવો. તે કેમ કે સ્વરૂપ નિશ્ચય સ્વવિકલ્પ દશામાં થાય છે, શાસ્ત્ર સ્વાધ્યાય પણ સ્વવિકલ્પ દશામાં થાય છે, અને અનુભવ નિર્વિકલ્પ દશારૂપ છે. તો સ્વવિકલ્પ અને નિર્વિકલ્પ વચ્ચે કોઈ મેળ ખરો? કે મેળ એટલો છે કે જો સ્વવિકલ્પ દશામાં સ્વરૂપ નિશ્ચય કરીએ તો જેનો નિશ્ચય કરે છે તે નિર્વિકલ્પ તત્વ છે, સ્વવિકલ્પ દશામાં જેનો નિશ્ચય નિર્ણય કે ઓળખાણ કરે છે તે વિષય નિર્વિકલ્પ છે. સ્વવિકલ્પ દશામાં નિર્વિકલ્પ તત્વનો નિર્ણય થાય છે કે જે નિર્વિકલ્પ અનુભવનું કારણ. આમ બંને વચ્ચે સુસંગતતા હોય તો આ પ્રકારે છે, એને સંકેત કહી દીધું છે પોતે કારણમાં કાર્યનો ઉપચાર કરીને. નથી, એ પણ અપૂર્વ છે. આ નિશ્ચય છે તે અપૂર્વ છે, કેમ કે અહીંથી દિશા ફેર થાય છે પરિણામની, એટલે આ નિર્ણય પણ અપૂર્વ છે. એમ જ છે, સમ્યક દર્શન તો અપૂર્વ છે, પણ સમ્યક દર્શનનું અનન્ય કારણ પણ અપૂર્વ છે. એમ છે, ખરેખર આત્મસિદ્ધિમાં કહેલા સંકેતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો. આત્મસિદ્ધિમાં કહેલા સંકેતના પ્રકારો તેનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. 751 નંબર ઉપર ઘણા મહત્વના પત્રમાં નામ નથી દેવાનું. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકેત ઉપદેશા છે, સંકેતના ત્રણ પ્રકાર લીધા છે. ખરેખર ત્રણ સ્ટેજ છે, પણ એકબીજામાં પહેલું આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ રૂપ, એ પ્રથમ સંકેત કહ્યું છે. શું કહ્યું? આપ્ત એટલે વિશ્વસનીય. આમ તો વિશ્વસનીય પુરુષ સર્વજ્ઞ છે, પણ સત્પુરુષથી માંડી અને મોક્ષ માર્ગમાં બિરાજમાન જેટલા કોઈ પુરુષ છે તે બધા વિશ્વાસ મૂકવા યોગ્ય છે, એમના વચન ઉપર વિશ્વાસ મૂકવા યોગ્ય છે. ક્યાંય પણ શંકા કરવા યોગ્ય નથી, સંદેહ કરવા યોગ્ય નથી, અવિશ્વાસ કરવા યોગ્ય નથી. એટલે આપતને અંદર બધા લઈ લીધા, કોઈ એક સ્ટેજ ન લીધું. આપતનો શબ્દાર્થ છે વિશ્વાસ, વિશ્વસનીયતા જેનામાં હોય તેને આપ્ત કહેવાય છે. પછી સર્વજ્ઞ ભગવાન સંપૂર્ણ વિતરાગ અને સર્વ પદાર્થોના જ્ઞાતા હોવાથી એ નિર્વિવાદપણે વિશ્વસનીય છે. છદ્મસ્થ માટે કોઈ શંકા કરે છે કે ભાઈ કોઈ વિષયમાં અજાણ્યા હોય, જ્ઞાન ત્રણ લોક ત્રણ કાળને જાણનારું પૂર્ણ જ્ઞાન નથી, જ્ઞાન અપૂર્ણ હોવાથી ભૂલ થતી હોય તો એમ લોકો જોવે છે. શું પણ જેને ઓળખાણ છે કે સર્વજ્ઞ શક્તિને સ્પર્શીને જેનું જ્ઞાન પ્રવર્તે છે, શું સત્પુરુષ કોણ છે કે જેને સર્વજ્ઞ શક્તિના અવલંબને જેને જ્ઞાન પ્રગટ થયું છે એને એના વચનમાં આત્મજ્ઞાનના વિષયમાં કાંઈ પણ સંદેહ કરવા યોગ્ય નથી, એનો વિશ્વાસ આવી જાય છે જે સત્પુરુષને ઓળખે છે તેને. તો એવા આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ એને આટલી પ્રતીતિ હોય, જેટલી સર્વજ્ઞના વચનમાં નિશંકતા એને લાગે એટલી જ એને સત્પુરુષના વચનમાં પણ નિશંકતા લાગે. આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ એમની આજ્ઞા પૂર્ણ રૂચિથી અનુસરવાને તૈયારી વાળો જીવ છે, કેમ કે એને તો એક ન્યાય સર્વજ્ઞ જ મળ્યા છે. કેમ કે જે કાર્ય સર્વજ્ઞથી થવાનું છે એ કાર્ય આનાથી થાય છે, એટલે એને અપૂર્વ રુચિ છે આજ્ઞાની. એ કહે છે એ પ્રમાણે મારે અનુસરવું છે, આ સિવાય બીજું મારે અનુસરવાનું કોઈ કારણ રહેતું નથી. સ્વછંદ નિરોધ પણ જેને પોતાના સ્વછંદનો નિરોધ કરી નાખ્યો છે એ રીતે આપ્ત પુરુષની ભક્તિ રૂપ, ભક્તિમાં સ્વછંદ હોય નહીં, સ્વછંદમાં ભક્તિ હોય નહીં, બહુમાન એટલું છે કે પછી સ્વછંદ થવાનો પ્રશ્ન રહેતો નથી. એટલા માટે કહ્યું છે કોઈ તો ભક્તિ કરે છે અને સ્વછંદ પણ કરે છે, આવા વિચિત્ર પ્રકાર જે મુમુક્ષુની ભૂમિકામાં કોઈ જીવને બને છે. એટલે બીજી રીતે કહીએ તો વિપરીત અભિનિવેશ રહીત ભક્તિ કરે, પણ ક્યાંક ક્યાંક વિપર્યાસ પણ જોવામાં આવે છે. એટલે એમણે એ ચોખવટ કરી કે વિપર્યાસ રહીત સ્વછંદ રહીત આપ્ત પુરુષની ભક્તિ હોય, આવો પ્રકાર હોય, આવો સરખો પ્રકાર હોય એમ કહેવું છે. તો વચનની પ્રતીતિ, અપૂર્વ આજ્ઞા રુચિ અને વિપર્યાસ રહીત વિપરીત અભિનિવેશ રહીત જે ભક્તિ, એવો સરખો પ્રકાર હોય તો એ શંકિત થવાને યોગ્ય જીવ ગણીને ભાવિમાં શંકિત થશે એવી વર્તમાન પાત્રતા જોઈને એને પ્રથમ સંકેત કહ્યો, એ સંકેતનો આરોપ કરી દીધો, સંકેત થવાનું છે એને પ્રથમ સંકેત કહ્યું. એ આવશે હવે, પણ એની અપૂર્વતાની ભૂમિકા ને યોગ્ય છે, આ ભૂમિકામાં આવી ગયો, પાત્રતામાં આવી ગયો. બીજો પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, તે સંકિતનો બીજો પ્રકાર કયો. અહીંયા અનુભવાંશે પ્રતીતિ કહી એટલે વેદનથી જે જ્ઞાન લક્ષણ છે એમાં જે જ્ઞાન, સામાન્યમાં જે જ્ઞાન વેદન છે એ વિશે આપણે ચર્ચામાં આવશે પરિશિષ્ટની અંદર, એને એને આધારે જેણે નિર્ણય કર્યો છે, જ્ઞાન વેદનના આધારે જેને નિર્ણય કર્યો છે એટલે એ પરમાર્થ સ્વરૂપ, જે નિશ્ચય જેનો નિશ્ચય કર્યો તે પરમાર્થ તત્વ છે, પરમ તત્વ છે, એનું સ્પષ્ટ છે. અહીંયા નિશ્ચય છે તે અસ્પષ્ટ નથી પણ સ્પષ્ટ નિશ્ચય છે, કેમ કે અનુભવમાં આવ્યા પછી ખબર પડે છે કે જેનો નિર્ણય સ્પષ્ટ હતો એનો પ્રત્યક્ષ અનુભવ થયો, પરોક્ષમાં જેનો નિર્ણય સ્પષ્ટ હતો તેનો પ્રત્યક્ષ અનુભવ થયો, કાંઈ ફરક નથી. એવો સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સંગીતનો બીજો પ્રકાર કહેવાય છે. અને આ વખતના જે શતાબ્દી અંકમાં લીધું છે ગુરુદેવશ્રીનું પ્રવચન 144 ગાથાનું, એમાં પ્રથમ તો જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, ત્યાં પોતે પ્રવચનમાં એ વાત લીધી છે. પછી બેનશ્રીનું લખેલું એ પ્રવચન છે 2000 સાલમાં, કે અહીંયા અંશે રાગનો અભાવ કરીને નિર્ણય કર્યો છે. તો અહીંયા સ્પષ્ટ અનુભવાંશ લીધો, ત્યાં રાગનો અંશે અભાવ કયો નાસ્તેથી વાત કરી ગુરુદેવજીએ. અહીંયા શ્રીમદજી સ્પષ્ટ અનુભવાંશ એટલે અસ્થિથી વાત કરે છે, તે સંકેતનો બીજો પ્રકાર કયો છે એ વિષય આપણે અહીંયા રાત્રે ગુરુવારે રાત્રે એ વિષય ચર્ચા. અને ત્રીજું નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, તે સંકેતનો ત્રીજો પ્રકાર છે, એમાં તો કાંઈ પૂછવાનું રહેતું નથી. પહેલો સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, અમારા ઘરની વાત નથી. આ શાસ્ત્રોની અંદર ભિન્ન ભિન્ન ભાષામાં વિભિન્ન પ્રકારથી કહેલા વિતરાગ પુરુષોની માન્ય કરેલી વાતો છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, આદર કરવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે. ત્રણેયની ભક્તિ લીધી છે, શૈલી બહુ સારી છે. ઘણો ભેદ તારતમ્યમાં, ભેદ તો ત્રણેયમાં ઘણો છે પણ છતાં લાઈન સાંધી છે. એક મુમુક્ષુની ભૂમિકાથી માંડીને નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ થાય સંકેત, એની આખી લાઈન સાંભળી લીધી છે બે સ્ટેજ મૂકીને. નહીતર મોટી સમસ્યા એ છે કે પેલી વાત છે કોઈ વચનાતીત અચિંત્ય અનુભવની, જે સમ્યક દર્શનનો વિષય છે એ તો વચનમાં તો ન આવે પણ ચિંતવનમાં ન આવે, વિકલ્પમાં ન આવે એવો વિષય છે. અને મુમુક્ષુને મૂંઝવણ એ થાય કે આપણી પાસે વિકલ્પ સિવાય બીજું છે શું, સાધન શું છે, વિકલ્પાત્મક વિચાર જ્ઞાન સિવાય બીજું સાધન શું છે, ત્યારે કરવું શું, કે શાસ્ત્ર વાંચા વાંચ કરવું, હમણાં સાંભળ કરવું, શું કરવું, કરવું શું, આ એક સવાલ ઊભો થાય છે. એને સિદ્ધિ લાઈન જોઈ આપી દીધી. એટલે સંક્ષેપમાં એ વાત સ્પષ્ટ થાય છે કે શાસ્ત્ર સ્વાધ્યાય જો સ્વરૂપ નિશ્ચયના હેતુપૂર્વક થાય, એ લક્ષ્યથી થાય, તો સ્વરૂપ નિશ્ચય થવાનો અવસર આવે. એ લક્ષ્ય જ ન હોય અને પાકું કરવા માટે, દ્રઢ કરવા માટે, ગોખવા માટે, ધારણા માટે કે કાંઈ બી અન્ય કારણસર, કોઈ પણ કારણસર, લક્ષ્ય સિવાયના, સ્વરૂપ નિશ્ચયના લક્ષ્ય સિવાયના કોઈ પણ કારણસર શાસ્ત્ર સ્વાધ્યાય થાય, તો એ સ્વાધ્યાય કોઈ સ્વાધ્યાય તરીકે યથાર્થ નહીં થાય. ગરબડ કાંઈક કે કાંઈક બીજી એમાંથી ઊભી થઈ આવીના રહેશે નહીં. એટલે એ વિષયનો એ ત્યાં મહત્વ છે. ઉત્તર આપે છે કે લક્ષણની પ્રસિદ્ધિ વડે, લક્ષ્યની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો જ્ઞાન માત્રપણે વ્યપદેશ કરવામાં આવે છે. આ સિદ્ધ સિદ્ધો પ્રશ્નનો ઉત્તર આપી દીધો પહેલી લીટીમાં, કે જ્ઞાન છે એ લક્ષણ છે અને એ પ્રસિદ્ધ લક્ષણ છે, એની પ્રસિદ્ધિ દ્વારા શુદ્ધાત્માની લક્ષ્યની પ્રસિદ્ધિ કરવાના હેતુથી આત્માને જ્ઞાન માત્રપણે કહેવામાં આવ્યો છે, વ્યપદેશ એટલે કથન કરવામાં આવ્યો છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે, આત્માનું જે છે લક્ષણ છે એ જ્ઞાન છે. ગુરુદેવશ્રી કહે છે કે ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે, એટલે કોઈ બીજો વિકલ્પ ન કરે કે આત્માને કોઈ બીજા લક્ષણથી ઓળખી શકાય કે ન ઓળખી શકાય. પંડિત જયચંદજી એ વાત 246 ના ભાવાર્થમાં કરી છે. જ્ઞાન લક્ષણ એક એવું લક્ષણ છે કે જે અતિવ્યાપ્તિ અવ્યાપ્તિને અસંભવ દોષરહિત ત્રણે દોષરહિત એકમાત્ર લક્ષણ છે. બીજા કોઈ પણ ગુણધર્મ એવા નથી કે જેમાં આ ત્રણ દોષરહિત પણ એ લક્ષણ તરીકે નક્કી કરીને આત્માને ઓળખાવી શકાય એવો કોઈ પણ પ્રકાર નથી. એટલે આત્માને જ્ઞાન માત્ર કહીને અહીંયા લક્ષણથી લક્ષણને ઓળખાવાની વાત છે. મૂળ હેતુ એ છે. મિત્ર કોઈ એવું વિચારે છે કે આત્માનું લક્ષણ જ્ઞાન છે તો શરૂઆત વાળાને છે, આગળ વધુ અભ્યાસી હોય એને કંઈક બીજી વાત હશે. કેમ કે એક નિયમ સારની ટીકામાં એવો શબ્દ પ્રયોગ છે પદ્મ પ્રમલધારી દેવનો. ત્યાં ટીકાકાર મુનિરાજ પરમ પારિણામિક ભાવ લક્ષણ આત્મા એમ કહે છે. વારંવાર પરમ પારિણામિક ભાવ લક્ષણ આત્મા. તો આત્માનું લક્ષણ પરમ પારિણામિક ભાવ કરો કે નહીં, કારણ કે ત્યાં લક્ષણ શબ્દ વાપર્યો છે. લક્ષણ શબ્દ બે પ્રકારે વપરાય છે શાસ્ત્રમાં. એક લક્ષણ એટલે લક્ષણનું ચિહ્ન, તેને લક્ષણ કહેવામાં આવે છે. અને એક લક્ષણ એટલે સ્વરૂપ. આત્મા જ્ઞાન લક્ષણ છે અને જ્ઞાન સ્વરૂપ છે, બે અર્થમાં તો લાગવું પડે છે. પણ ક્યાંક સ્વરૂપ કહેવું હોય ત્યાં પણ સ્વરૂપના સ્થાનમાં લક્ષણ શબ્દનો પ્રયોગ થાય છે. બીજું કે નિયમસાર શાસ્ત્રમાં આત્માને ઓળખાણ કરાવવાનો વિષય એજન્ડા ઉપર નથી. ત્યાં આચાર્ય મહારાજે, સૂત્રકર્તા આચાર્ય મહારાજે તો પોતાના સ્વરૂપની ભાવના એટલે સ્વરૂપ સ્થિરતા અર્થે એ શાસ્ત્ર રચ્યું છે. એટલે ખરેખર તો એ નિર્વિકલ્પ ચારિત્રની વૃદ્ધિ થવા અર્થે એ શાસ્ત્રની રચના છે. આચાર્ય મહારાજને પોતાના ગુણસ્થાનમાં, ચોથા વાળાને નહીં, મુનિદશાના ગુણસ્થાનમાં પોતાની સ્વરૂપ સ્થિરતા વધવા માટેનો અધિકાર ચાલે છે. એટલે પણ ત્યાં લક્ષણનો અર્થ ઓળખવા માટે કરવો એ વાત પ્રકરણ અનુસાર મેળ ખાતી નથી. બીજું કે ત્યાં અતિવ્યાપ્તિ દોષ આવે છે. કેમ કે પારિણામિક લક્ષણ તો બધા છ દ્રવ્યમાં છે. કયા દ્રવ્યમાં પારિણામિક લક્ષણ નથી? એ છે દ્રવ્ય તો પારિણામિક સ્વભાવે તો છે જ છે. માટે પારિણામિક લક્ષણથી જો આત્માને ઓળખવાની વાત હોય તો એ વાત બંધ બેસતી નથી. એટલું જ નહીં, પંડિત જયચંદજી તો 246ના ભાવાર્થમાં એમ કહે છે કે ચૈતન્ય આત્માનું લક્ષણ છે પણ તે શક્તિ માત્ર છે. ગુણ, જ્ઞાન ગુણ પણ લક્ષણ નથી. જ્ઞાનનો પર્યાય તે લક્ષણ છે એમ કહેવું છે. જ્ઞાન ગુણ તે લક્ષણ નથી થઈ શકતો. અથવા ચૈતન્ય ગુણ અથવા દર્શન ગુણ કોઈ ગુણ લક્ષણ નથી થઈ શકતો. કેમ કે તે શક્તિ માત્ર છે અને અવ્યક્ત છે. તો અવ્યક્ત હોય ને શક્તિ માત્ર હોય તેનાથી કેવી રીતે પદાર્થને ઓળખાવી શકાય? એ પણ પદાર્થને ઓળખાવી શકવા માટે એ કામમાં આવતી ચીજ નથી. એનું અનુમાન કરવું પડે, તર્ક કરવો પડે, અનુમાન કરવું પડે, એ કામમાં ના આવે. જ્ઞાન જ એક એવું લક્ષણ છે કે જે પ્રગટ છે, અનુભવ ગોચર છે અને સાકાર છે, કે જેનું સ્વરૂપ બરાબર સમજી શકાય, નિશ્ચિત કરી શકાય એને સાકાર કહે છે. એટલે જ્ઞાન લક્ષણથી આત્માને ઓળખી શકાય છે એ વાત એમણે ચર્ચા કરી છે 246 કલશના ભાવાર્થની અંદર.
રૂપ નથી કે એક જ વાત છે, લક્ષણના બે પ્રકાર છે.
લક્ષણના બે અર્થ થાય છે. એક લક્ષણ એટલે ચિહ્ન
અને એક સ્વરૂપ. બે તો એક જ વાત
નહીં. સ્વરૂપ એટલે પરમ પારિણામિક લક્ષણ કહેતા પરમ પારિણામિક ભાવ લક્ષણ કહેતા પરમ પારિણામિક ભાવ સ્વરૂપે છે આત્મા. આત્મા કેવો છે? પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે. એ ચિહ્ન નથી. પરમ પારિણામિક પણ તે કોઈ અતિવ્યાપ્તિ દોષ રહિત ચિહ્ન નથી. જેમ કે 100 માણસમાંથી ફલાણા ભાઈને ઓળખવા છે, ત્યાં 100 માણસ ભેગા થયેલા છે, મિટિંગ છે, એમાંથી ફલાણા ભાઈને બોલાવી ગયો. હું ઓળખતો નથી, બોલાવા જાય એમ કે ભાઈ હું તો તમે જેનું નામ દીધું એને હું ઓળખતો નથી, કોઈ માણસ ઉપર કાંઈ નામ લખેલું નથી, અથવા એક નામના બધા એકથી વધારે માણસો હોય શું કરવું? તો કે એનું કોઈ લક્ષણ એવું બતાવો કે જે બીજામાં ન હોય. ટોપીવાળા તો કહું, ટોપીવાળા તો ઘણા હોય, ચશ્માવાળા તો કહીએ ઘણા હોય, બે આંખ બે આંખ બે કાન નાટ તો બધાને હોય, એવું શું છે કે જેને લઈને એ જુદા પડે? તો કે ભાઈ એવું કોઈ ચિહ્ન બતાવો કે જેને જોતા હું સમજી શકું કે એવું બીજાને ન હોય. તો ભાઈ એને અહીંયા મોટું લાખનું છે, લાખનું બધાને ન હોય, બાકી તો
લક્ષ્મી પ્રસિદ્ધિ થતી નથી અથવા લક્ષણોને જાણ્યા વિના તે આનાથી શુદ્ધ લક્ષણો જાણી શકે તો આત્માને ઓળખ્યા વિના તે આત્માનો અનુભવ કરીને જ્ઞાન લક્ષણ છે આત્માને ઓળખ્યા વિના તે જ્ઞાન સ્વભાવે આત્માનો અનુભવ કરીને એ વ્યક્તિ સ્થિતિ પણ નિશ્ચિત એ બુદ્ધિમાન હોય ગુંડાવી ભાષામાં તો કોઈ જેટલા બી સાધુક હોય સાધુક એટલે સાધન સાધવા વાળા ગમે એટલો બુદ્ધિશાળી હોય પણ એટલો જોતા કાર્ય જ કરે એ જ્ઞાન તો આપણને આપણે તો રોજ કાઢે જ કરે જ્ઞાન તો આત્મા એટલો ભેદ કાઢવાનો આત્મા કહેતા આત્માને ઓછું તો સમજી લો ભણી લો એમ કહ્યું નથી એટલે અહીંયા વસ્તુ સ્થિતિનો નિર્દેશ છે તો વસ્તુનું સ્વરૂપ જ કોઈ એવું છે વસ્તુ સ્થિતિ એવી છે તો લક્ષણ અપ્રસિદ્ધ હોય એવા આજ્ઞાની જણાવે લક્ષ્મણ પ્રસિદ્ધિ થઈ શકે નહીં અસ્તિત્વ વ્યક્તિમાં પણ આ ભરજે એ લક્ષ્ય લક્ષ્મણ કરતા નથી અને શુદ્ધ આત્મા 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 બ્રહ્મ પરંપરા સ્થિતિ મળી ગયા તો કેવા કરવાની સ્થિતિ બધી વાતો આવી ગૃહ વિતરાગી બધી વાત આવી એટલે એક દિન માટે પ્રજ્ઞાનંદ બ્રહ્મ કરીને આત્મા જ્ઞાન સ્વરૂપ છે તો પણ લક્ષ્ય લક્ષ્મણનો વિભાગ ત્યાં નથી વિજ્ઞાન નથી પદાર્થ વિજ્ઞાન નથી એટલે એ વિશે છે અને વાતથી લક્ષ્ય વાતથી ચાલુ નથી ત્યાં અને જૈન લક્ષ્મીમાં પણ વિદ્વાને આગળ કરે છે અતિ બુદ્ધિશાળ વિદ્વાને પણ આગળ કરે છે કે જ્ઞાન લક્ષ્મીને નિષ્કર્ષ અને બીજા કોઈ લક્ષ્મી છે પણ આપણે ઓછી શકાય છે જાણી શકાય છે એ કલ્પના કરી રહ્યો છે અને એ કલ્પના છે હવે વધી શકાય છે એ જોઈએ તો જૈનશાસ્ત્ર માટે જૈન વિદ્યા કરે છે એ સત્તાને પકડે છે તે આનંદને પકડે છે તે જુદી જુદી રીતે એ બીજા ધર્મને પણ ધ્યાન કરાવે છે કરે છે એની વ્યાપ્તિ રીતે અવ્યાપ્તિ અસંભવ અતિવ્યાપ્તિ પણ દેશે કોઈ લક્ષ્મી આત્માની શક્તિ હોય ને આત્માના ગુણધર્મો એટલી બધી લાંબી પંચાયત લાંબી નહીં કરવા એવું ભૂલાવાના પાડ્યા લોકોને જરૂર છે તો સીધું આત્માને જ્ઞાનલક્ષણ છે આત્માને ઓછા આત્મા હોય છે એટલે આખા આત્મા અખંડ આત્મા પૂર્ણ આત્મા ઓછાય છે ઓછામાં હાજર ઓછાતો નથી તો પછી આત્માને આની શક્તિ છે ને આત્માને પ્રકાશ શક્તિ છે ને પ્રવૃત્ત શક્તિ ને વૈવિધ્ય શક્તિ ને ચિંતાની શક્તિની વાત તો આમાં જ થતા છે બીજા ધર્મની વાત આવે છે એ તમને ઉત્સાહ છે નિત્ય અનિત્ય આ બધી પણ વાત આવી ક્ષેત્રકાર ભાવની વાત આવી આ બધી જરૂર છે આ પણ પ્રશ્ન કરે છે માટે આ એક છઠ્ઠી પકડીને તો જ્ઞાન લક્ષણ છે આપણે કરે છે એવું કામ પકડવાનું ચારે જાતિને જેટલી સુધી જાણવી જોઈએ અને પછી જ આપણને એ થાય ત્યાં સુધી એ કામ જ્ઞાન લક્ષણ થી જ આપણે એ થઈ જાય એ વાત નહીં કરવી જોઈએ એ વાત બસ થી નથી પણ એનું એક પ્રશ્ન કરવા કરવો જોઈએ જે દલીલ છે એને બંધ છે પ્રકાર વિસ્તાર એ કરવા કરે છે પછી બીજી બીજી વાતો એટલે એક વાત કોઈ દલીલની અંદર કંઈક બની છે પણ ઘણી એક વાત તો એ કદી કુરિયન છે ક્યાં આ બધો શાસ્ત્રમાં પણ એનો પ્રશ્ન છે કુરિયનજીને તો શાસ્ત્રમાં પણ એ પ્રશ્ન નથી એ ક્યાંથી પગથતા હતા અને જ્ઞાન લક્ષણ સિવાય આત્માને ગ્રહણ કરવાનો કોઈ આધાર નથી ત્યાં શું શું કરતા તો મનુષ્ય છે એટલે તમે શાસ્ત્રમાં આટલા વિસ્તારને પકડીને બીજો તરફ કરી શકો જે તે ખરેખર ધ્યાન આવે તો ખાસ કરીને દ્રવ્યાંગીઓના શાસ્ત્રો અને અધ્યાત્મ શાસ્ત્રોના જે ભાગ છે તે સાથે સ્પષ્ટ સમજાવ્યું નથી. તો જ્ઞાન સંસાધનને કેન્દ્રમાં રાખીને બધી ચર્ચાઓ ચાલુ છે અને જે આ વાત આપી છે વ્યક્તિ સ્થિતિની કે જ્ઞાન લક્ષણ સિવાય આપણાની વિષયને અનુભવ ન થાય એ વાતની વિરુદ્ધ ક્યાં નિષેધાત્મક તે જગ્યાએ પણ વાત નથી આપે છે. હજાર વાતોમાં એની અનુભવમાં એની માટે ઘણું આવે છે પણ એની વિરુદ્ધ એક પણ વાત નથી આપે છે. એનાથી પણ સમજદાર માણસે કારણ કાઢી લેવું જોઈએ કે ખરેખર મારે એ લાઈન પકડવી જોઈએ પોતાની કલ્પના એ પણ સાધન જોતા આવે મિશ્રણ કરે છે. એક લોકશન એક અસક્ષમ આ ત્રણ કારણ જ્યાં સુધી જીવ થયો છે ત્યાં સુધી એને ફરીથી ઓળખાણ થવી જરૂર નથી. સત્પુરુષની પણ ઓળખાણ ન થાય અને સત્પુરુષ આત્માની પણ ઓળખાણ એટલે એ કારણ નથી ને તે કારણ ચાલી રહ્યા છે. બુદ્ધિ માટે બુદ્ધિ ઘણું કામ કરતી હોય પહેલા કારણ બીજું કહ્યું એટલે ત્રણ કારણ પહેલું કારણ ચૂકી જાય પહેલું કારણ ચૂકી જાય પછી કદાચ સમય માટે પહેલું કારણ એને દર્શન મૂલ્યને જ્યારે સત્પુરુષના ચરણમાં નિવેદન શક્તિવંત થઈને પૂરા વિશ્વાસ છે આજના રીતેથી આજ્ઞાની અપૂર્વ રીતેથી અનુસાર શક્તિવંત શબ્દ સામાન્ય થઈ ગયો છે જેમને દિવસ આજ્ઞાની અપૂર્વ રીતેથી અનુસાર નિર્ણય બીજા પગે સૂચનાનો વિષય છે કે સત્તા વૃક્ષનો વિષય વૃક્ષનો વિષય એટલી સત્તા જ છે નિર્ભય સત્તા આ જ્ઞાન એટલો ભેદ નહીં જોર આવે છે એ સત્તા આધારો આવે છે એટલી તો મોટા સત્તા છે સત્તા તો બધું નથી સત્તા બધી નથી પોતાની સત્તાને રાગની સત્તા દેહની સત્તા દેહની પર્યાય વેદના પીડા આદિની સત્તાના દેશને અભ્યાસિત કરી લીધો છે અને જુદો કેવી રીતે સત્તા તો કેવી જુદો છે સત્તા તો બહુ જ જુદો છે એટલે સત્તાને જાણકારી જ્ઞાન છે જ્ઞાનને જાણકારી સત્તા નથી. આ પ્રશ્ન વિદ્યાર્થી ચાલુ કરે છે.
પ્રસાદ
ઉત્તર આપે છે કે જેનું લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને, એટલે કે જે લક્ષણીઓ જાણતા નથી એવા અજ્ઞાની લક્ષણો પ્રસિદ્ધ થતી નથી. લક્ષણની જે પ્રસિદ્ધિ વગર સીધા લક્ષણ પ્રસિદ્ધ બની શકતી જ નથી. જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને લક્ષણ પ્રસિદ્ધ થશે. આ નિયમ છે કે લક્ષણ જેને પ્રસિદ્ધ થાય તેને લક્ષણ પ્રસિદ્ધ થાય છે. માટે અજ્ઞાનીને પહેલા લક્ષણ બતાવીએ ત્યારે તે લક્ષણ ગ્રહણ કરી શકે છે. એ સિવાય લક્ષણ ગ્રહણ કરવાની કોઈ પરિસ્થિતિ એ પ્રેક્ટિકલ થાય છે. તમને માણસ સુધી સમજાવેલું છે કે જે સ્વરૂપથી પોતે અનંતકાળથી અજાણ્યું હોય અને લક્ષણ ચિહ્ન મેળવીને સુધી આપણા આત્મા કહેતા આત્માને તે સમજી શકે નથી. અને એ કરતો પેલી અમારી ભાષાને પાછાઓ લીધી છે, મારી દસ પાછાઓ લીધી છે અને તરત લીધો છે. હું પ્રશ્ન કરો છો મૂળ મુદ્દા કે કયું જે લક્ષક છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ મળે તેનાથી મૂળ જ્ઞાનથી જેની પ્રસિદ્ધ થાય છે. આ એક એવો તર્ક છે કે જે ઉત્તર બિમારનો અનુભવ ન હોય તે પકડાઈ જાય. પ્રશ્નકારના પ્રશ્નમાં એવી રીતે પકડાઈ જાય કે પછી એને કઈ રીતે ઉત્તર આપતા હોય બધું પછી એવી રીતે એ થાય કે આપણે લક્ષણે લક્ષણ એવા બે વિભાગ કરી નાખ્યો તો એવું લક્ષણ છે કે જે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેનાથી ધ્વનિ પ્રસિદ્ધ થાય છે. જ્ઞાન અને જ્ઞાન પ્રસિદ્ધ છે બરાબર છે, અને જ્ઞાન સ્વભાવી જે આત્મા છે એનાથી એવો તો જુદો છે કે જે આનાથી સમજાય છે, ઓછા જાય છે, પ્રસિદ્ધ થઈ જાય છે. એ કેવી રીતે બને છે? પ્રશ્નમાં કદાચ એને જુદા પાડીને મૂકવા, એટલે જુદા તો છે ને, જુદા પાડીને નહીં કે નહીં જુદા ઘણા બરાબર છે. જ્ઞાનની ફરિયાદ તે લક્ષણ છે અને જ્ઞાન સ્વભાવ તે પ્રકારે છે. એક સમયની પરિવારમાં ત્રિકાળી આવતા નથી એ જ નહીં આવે, અને ત્રિકાળીમાં એક સમયની ઉત્પાદ જોઈ આવે પરિવાર નથી. હું તો એનું કયું ધીમે તત્વ છે કે જેને તમે જ્ઞાન લક્ષણથી વેચાવા માંગો છો, પ્રસિદ્ધ કરાવવા માંગો છો, એનું કયું તત્વ છે? એમ કરીને એક અંદર જેવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે જેનાથી સાધુ સાધનની સમજી દેવાય, એટલે સાધુ સાધનની સમજી વાળી જે વાત છે એ પોતાની કહેવું છે એટલે પોતે જ પ્રશ્નો રચના કરે છે. આપણે સરખી રીતે નીકળ્યું છે એટલે પ્રશ્ન પોતે વિરુદ્ધ દિશામાં ઉઠાવીને આપણે પ્રશ્ન કરાવે છે. એ પોતાના આચાર્યનું સામર્થ્ય નિશ્ચય પ્રતિપાદન કે જે વાત પોતાની શક્તિ કરવી છે અને વિરુદ્ધ પ્રશ્ન ઉઠાવે છે પોતે પોતે એ વાત બરાબર સ્પષ્ટ થાય. જ્ઞાનથી ભિન્ન લક્ષી નથી. જે લક્ષણને કહેવા માંગીએ છીએ તે જ્ઞાનથી ભિન્ન નથી, કારણ કે જ્ઞાનને આત્માને દ્રવ્યપણે અભિયેલું છે. આ એક દ્રવ્યની યોજના સિદ્ધાંત છે, બહુ સારી સમજી કરેલી છે. આ વિદ્યા કે પર્યાય છે, એ પર્યાયથી જ નહીં છે, એ ન્યાયો દ્રવથી દ્રવ રીતે નિશ્ચિત કરી આવડી પડે છે. પણ દ્રવ્યાર્થિક નહીંથી તે પર્યાય પોતે જ દ્રવ પણ છે. દ્રવમાં અંગભૂત હોવા મળી જાય તે દ્રવ પણ છે. એક જ અવયવને બે રીતે જોવામાં આવે છે, એક અવયવના વિભાગ કરે છે અને એક અવયવના વિભાગ કરે છે. એક અવયવ જુદો સમય કરે છે અને એક અવયવી સ્થિતિ અભિન્ન થવાના લીધા એમ કરીને બે રીતે એક જ પ્રકાર એક જ પ્રકારની બતાવે છે. પરિવાર પાસે એને ગુણમાં કરવાનું છે કે ગુણ ગુણ પણ ગુણ છે અને તે દ્રવ પણ
એટલે
શક્તિ છે એ દ્રવ ગુણમાં એવી રીતે આપેલી છે. શક્તિના ટુકડા નથી, દ્રવ રૂપે ટુકડા નથી, ગુણ રૂપે ટુકડા નથી, અવસ્થા રૂપે ટુકડા નથી. શક્તિ અખંડ છે અને તે દ્રવ ગુણ પરિવર્તન વ્યાપ કરેલો છે અને શક્તિ કરવામાં આવે છે. એ સ્વભાવ છે, એ સ્વભાવની સ્વરૂપ છે એમ સમજતા યથાર્થ દ્રવ ગુણ પરિવર્તન ભેદ નિરપેક્ષ છે. સ્વભાવ દ્રવનો ભેદ, ગુણનો ભેદ, પર્યાયનો ભેદ મને લાગી નથી શકતો. એ રીતે પણ જે જ્ઞાનથી લક્ષ્ય છે એના જ્ઞાનથી ભિન્ન નથી. જે લક્ષ્ય સ્વભાવ જેને લક્ષ્ય કરવાનું છે તે કોઈ જ્ઞાનથી ભિન્ન નથી, કે બીજા બીજે કોઈ લક્ષ્ય નથી. પણ લક્ષ્યને લક્ષ્ય કરવા રહ્યું એવું નથી. જે જગ્યાએ લક્ષણ છે તે જગ્યાએ લક્ષ્ય છે, લક્ષ્ય છે ત્યાં જઈને લક્ષણ છે. એ બંને પદાર્થ પણ દ્રવ પણ અભેદ છે એમ મને કહેવાય.